સંસપ્તકો પાંડવોના આ જન્મ શત્રુઓ છે એ વાત આ પહેલાં કહેવાઈ ગઈ છે. અભિમન્યુ વધનું નિમિત્ત પણ તેઓ જ બન્યા હતા. અર્જુન સામે તો તેમને હડહડતો દ્વેષ છે. પાંડવોને હેરાન કરવાની એક પણ તક તેઓ જવા દેતા નથી. તેમાં પણ અર્જુનનો નાશ એ તો તેમના જીવનનું જાણે એકમાત્ર ધ્યેય જ છે. આવા સંસપ્તકોના સૈન્યમાં અર્જુન સામે ચાલીને ઘૂસ્યો કોઈ પ્રચંડ ઝંઝાવાત સમુદ્રમાં ઘૂસે તેમ, અને થોગડીક જ વારમાં રણભૂમિ તેમના પૂર્ણચંદ્ર જેવા મસ્તકો વડે છવાઈ ગઈ. સંસપ્તકોએ અર્જુનનો સામનો તો અત્યંત જનુનભેર કર્યો, પણ કૃષ્ણ જેવા સારથી અને ગાંડીવ જેવા ધનુષ્યવાળા ભારતના અજોડ વીરની સામે તેમનું શું ચાલે? વ્યાસજી કહે છે કે તે દિવસે અર્જુને સંસપ્તકોના સૈન્યમાં એવો તો કેર મચાવ્યો, કેમ જાણે 1000 રથીઓ એક સામટા ન ત્રાટક્યા હોય. અર્જુનના આ પરાક્રમથી સિદ્ધો, દેવો, ઋષિઓ અત્યંત પ્રસન્ન થયા અને રથી સારથીના આ અપૂર્વ યુગલને અભિનંદન આપતી એક આકાશવાણી પણ થઈ. જુઓ જુઓ, તે આકાશવાણીએ કહ્યું, ચંદ્રની કાંતિ, અગ્નિની દીપ્તિ, અનિલનું બળ અને સૂર્યની ધૃતિ જેમનામાં છે તેવા આ કૃષ્ણ અને અર્જુનને જુઓ, એક જ રથમાં બેઠેલા તે બે બ્રહ્મ અને શંકરની પેઠે અજય છે. એ નર અને નારાયણ સકલ સૃષ્ટિમાં શ્રેષ્ઠ છે. કૃષ્ણ અને અર્જુનની આટલી બધી પ્રશંસા સાંભળીને અશ્વત્થામાને અત્યંત દાઝ ચડી. અદેખાઈ એ તેના સ્વભાવનો એક જબરો દોષ હતો. અર્જુનના રથની સામે આવીને તેણે ગર્જના કરી, મારે તારી સાથે લડવું છે, મને યુદ્ધ આપ. અંદરખાનેથી તો અર્જુન ગુરુપુત્રનો આ પડકાર સાંભળીને રાજી થયો. બીજાઓની નિકટનાઓની વીરતા જોઈને અર્જુન હંમેશા પ્રસન્ન જ થાય છે, પણ સંસપ્તકોની સાથેનું તેનું યુદ્ધ હજુ ચાલુ હતું. તેને કેમ મુકાય? તેને મૂકીને એ અશ્વત્થામાં ભણી વરે તો દુશ્મનો તે વાતનો અવરો અર્થ ન કરે? અર્જુને કૃષ્ણ સામે જોયું. કૃષ્ણે અર્જુનના રથ અશ્વત્થામાની દિશામાં દોડાવ્યો અને જાતે જ અશ્વત્થામાને સંબોધીને ગર્જના કરી, ચાલ કર પ્રહાર અશ્વત્થામા, આ પ્રહારો ઝીલવા સજજ પણ થઈ જા. આટલા દિવસ દુર્યોધનના રોટલા ખાધા છે, તેને લેખે લગાડ. નિર્વેષ્ટુમ ભર્તુપિંડમ હિ કાલો યમુજીવિનામ. શેઠના રોટલાનો બદલો આપવાનો આ સમય છે નોકરો માટે. કૃષ્ણે અશ્વત્થામાને તેની સાચી સ્થિતિનું અનુસ્તુપની એક જ પંક્તિમાં કેવું સચોટ દર્શન કરાવ્યું છે. અશ્વત્થામા નોકર છે. ધર્મ અધર્મની ચર્ચા સ્વતંત્ર રીતે કરવાનો અધિકાર તેણે પોતા પાસે રાખ્યો નથી. શેઠના પિંડ પર પુષ્ટ થનાર ગુલામની ફરજ આવે વખતે એક જ, શેઠને ખાતર મરવા તૈયાર થવું. અને યુદ્ધ શરૂ થયું અને અશ્વત્થામાએ બાણોની એવી પ્રચંડ જડી વરસાવી મૂકી. બંને કૃષ્ણો પર થોડીક વાર તો સૌને અર્જુન અને કૃષ્ણની સલામતી માટે પણ શંકા થવા લાગી. સંજય કહે છે, હે ધૃતરાષ્ટ્ર, યુદ્ધભૂમિ પર બંને કૃષ્ણોને ઢાંકી દેતું જે પરાક્રમ અશ્વત્થામાએ તે દિવસે કરી બતાવ્યું તે અદ્ભુત હતું. એના જેવું પરાક્રમ મેં આ પહેલાં કદી પણ નહોતું જોયું. વાદળમાંથી વીજળી ઝબકે એમ એના ધનુષ્યની દોરી ઝબકી રહી હતી. સામાન્ય રીતે ક્ષિપ્રકારી અને દઢસ્થ એવો અર્જુન પણ એ વખતે જાણે મૂઢ બનીને કેવળ એક પ્રેક્ષક બની રહ્યો. અર્જુનની પરવશતાનું કારણ એની નિર્બળતા ન હતી. એ શું છે તે પણ શ્રીકૃષ્ણ પૂરેપૂરું સમજતા હતા. રોષપૂર્વક અર્જુનને તેમણે ટકોર્યો, આ તો કંઈક વિચિત્ર જોઈ રહ્યો છું. હું તારામાં અર્જુન, દ્રોણનો પુત્રો તારાથી ચડી જાય એમ? તારા હાથમાં જે ધનુષ છે તે ગાંડિવ તો છે ને? તારી મુઠ્ઠી ભાંગી તો નથી ગઈ ને? તારા બાવડાની તાકાત તો હજુ જેવી ને તેવી જ છે ને? અશ્વત્થામા ગુરુપુત્ર છે એમ માનીને સામનો કરવાની બાબત બેદરકાર ન રહે. ન કાલો 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 અભ્ય મુપેક્ષિતુમ. અર્જુન શ્રીકૃષ્ણના વચનનો મર્મ સમજી ગયો. સંસપ્તકોને સાવ પડતા મૂકીને અશ્વત્થામા તરફ ઘસ્યો, જેમ કોઈ દાતા પંગત બહારના યાચકોને છોડીને પંગતમાંયેલા યાચક તરફ વરે એમ. અને જોત જોતામાં અશ્વત્થામાને રણભૂમિ છોડવી પડી. અર્જુનની સર્વદૃષ્ટિ ન સહેવાતા તેના ઘોડાઓ જ તેના રથને રણભૂમિમાંથી બહાર લઈ ગયા. અને તેણે પોતે પણ પછી યુદ્ધભૂમિ પર પાછા ફરીને અર્જુનની સામે લડવાનું ઉચિત ન ધાર્યું, કારણ કે તે મતિમાન હતો. વિજય અંતે અર્જુન અને કૃષ્ણનો જ થવાનો છે એ તે જાણતો હતો. અશ્વત્થામાને આવી રીતે યુદ્ધભૂમિમાંથી નિવૃત્ત થયેલ જોઈ અર્જુને ફરી પાછી પોતાની સમગ્ર શક્તિને સંસપ્તકો પર કેન્દ્રિત કરી વચ્ચે દંડધાર દંડ આદિ દુર્યોધન પક્ષીય રાજાઓ તેની સામે આવ્યા, પણ તેમને તો તેણે રમત રમતમાં જ પરલોકે પહોંચાડી દીધા. અહીં અર્જુનની એક બીજી નબળાઈ પર વ્યાસે આપણું ધ્યાન દોર્યું છે. યુદ્ધના ઉત્સાહમાં તે કેટલીક વાર મુખ્ય ધ્યેયને ભૂલી જતો લાગે છે. તત્વતઃ તો અર્જુન યોદ્ધો છે. પરાક્રમ બતાવવાનો અવસર મળે ત્યાં બીજું બધું છોડીને રોકાઈ જાય. દ્રોણ પર્વમાં પણ તેની આ લાક્ષણિકતાનો ઉલ્લેખ છે. જયદ્રથ ભણી તે ગસતો હતો ત્યાં દ્રોણે તેને આંતર્યો અને દ્રોણની સામે તેણે યુદ્ધ માર્યું. અને થોડીક વાર તો યુદ્ધના એ રંગમાં એ એવો ખોવાઈ ગયો કે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથ પાસે પહોંચવાનું છે એ વાત જ જાણે ભૂલી ગયો. એટલે કૃષ્ણે તેને યાદ દેવડાવી, દ્રોણને જવા દે અર્જુન, આજનું આપણું એકમાત્ર લક્ષ્ય જયદ્રથ છે. અહીં પણ સંસપ્તકોનો સંહાર કરવામાં અર્જુન એવો તો ખોવાઈ જાય છે કે કૃષ્ણને તેને કહેવું પડે છે કે કિમ ક્રીડશે, આ રમત શું માંડી છે? સંસપ્તકોને સંહારવા માટે આટલો બધો સમય આપવો શું વ્યાજબી છે? આપણું મુખ્ય કામ તો આજે કર્ણને સંહારવાનું છે. ઝાડનું મૂળ ઉખડી જતા પાંદડા પર ડાળીઓ બધું જ આપોઆપ ઉખડી જશે. કૃષ્ણની ટકોરનો મર્મ અર્જુન સમજી ગયો. સંસપ્તકોને સંહારવાનો વેગ તેણે વધાર્યો કર્ણ પાસે ઝટ પહોંચાય એ હેતુથી. કૃષ્ણ અર્જુનના એ પરાક્રમની પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં દૂર દૂરના દરોમાંથી આવતો ભયાનક હાહાકારનો કોલાહલ તેમને કાને પડ્યો. શું હશે? તેમણે અર્જુનનો રથ તે દિશામાં લીધો અને જોયું તો પાંડવ પક્ષીય પાંડ્ય રાજવી દુર્યોધનના દરોમાં છૂટે હાથે મૃત્યુની લાણી કરી રહ્યો હતો. આ પાંડ્યની ઓળખાણ આપતા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે એ બંને પક્ષના કોઈપણ મહારથીઓને પોતાના તુલ્યો નહોતો સમજતો. ભીષ્મ દ્રોણને તો નહીં જ, પણ કૃષ્ણ જ અર્જુનને સુદ્ધા નહીં. પાંડ્ય આમ કર્ણના સૈન્યમાં વિનાશ વેરી રહ્યો હતો ત્યાં અશ્વત્થામા ઘસી આવ્યો. એક અજોડ વીર તરીકેની તમારી ખ્યાતિ મેં સાંભળી છે રાજન, દ્રોણપુત્રે નજીક આવતા વેત પાંડ્યને કહ્યું. આ યુદ્ધમાં તમારી સામે ઊભો રહી શકે એવો એક હું જ છું, માટે તમે મારી સામે જ યુદ્ધ કરો. જેમ પૂર્વે અંધ અંધાકાસુરે શંકરની સામે યુદ્ધ કર્યું હતું, તેમ અશ્વત્થામા પોતાને શંકરની સાથે સરખાવે છે. એ એના અહમ કેન્દ્રિત સ્વભાવને ઉચિત જ છે. પછી બંને વચ્ચે ઘોર દ્વંદ્વ યુદ્ધ જામ્યું. બંને લગભગ સમોવડિયા જ સાબિત થયા થોડીક વારને માટે, પણ પછી અશ્વત્થામાએ પાંડ્યના બે હાથ કાપી નાખ્યા અને હાથ વગરનો થઈ ગયેલો યોદ્ધો ગમે તેટલો મહાન પરાક્રમીશાળી હોય તો પણ શસ્ત્ર અસ્ત્રવૃષ્ટિથી ધમકતી રણભૂમિ પર કેટલી વાર જીવે. યુદ્ધ વર્ણનના રશિયા મહાભારતકારે પાંડ્યના કપાયેલ માથાને એક શ્લોકની અંજલિ આપી છે. રોષથી લાલ બનેલ આંખવાળું, ઉન્નત નાસિકાવાળું અને પૂર્ણ શશી સમ કાંતિમાન કુંડલ સોતું એ માથું રણભૂમિ પર એવી રીતે શોભી રહ્યું જેવી રીતે વિશાખાઓની વચ્ચે ચંદ્ર શોભે.